એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે. ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
સંગીત, નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડી છણાવટ કરવાના છીએ જે તમને અંદરથી હચમચાવી દે છે. પુસ્તકનું નામ છે હોમલેન્ડ એલિજીસ,
અને તેના લેખક છે આયાદ અખ્તર, પુલિત્ઝર પુરસ્કાર વિજેતા.
બરાબર. આ પુસ્તક વાંચતી વખતે મને સતત એક સવાલ થતો હતો કે શું કોઈ દેશને ખૂબ પ્રેમ કરવો અને એ જ દેશથી એટલી જ સખત નફરત કરવી, આ બંને લાગણીઓ એક સાથે શક્ય છે?
તમે બહુ સચોટ મુદ્દો પકડ્યો છે. આ પુસ્તક આ જ ગૂંચવણના કેન્દ્રમાં આપણને લઈ જાય છે. પ્રેમ અને રોશની વચ્ચે ઝૂલતી એક એક અંગત અને સાથે સાથે રાષ્ટ્રીય કથા.
અને લેખક આયાદ અખ્તર એ પોતે પાકિસ્તાની મૂળના અમેરિકન છે, એટલે એ પોતાના પરિવારની કહાણી દ્વારા આખા અમેરિકાની વાત કરી રહ્યા છે.
હા, અને આ પુસ્તક આવ્યું ક્યારે? 2020માં. એ સમયે તો મતલબ અમેરિકા રાજકીય અને સામાજિક રીતે લગભગ બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. આ એ સમયનો અરીસો છે એમ કહી શકાય.
અને આ રજૂ કરવા માટે એમણે જે શૈલી વાપરી છે, ઓટોફિક્શન, એ પણ કંઈક અલગ છે. આ શું છે?
ખૂબ સારો પ્રશ્ન. જુઓ, અહીં શૈલી પોતે જ એક સંદેશ છે. ઓટોફિક્શન એટલે જ્યાં લેખકના જીવનની હકીકતો અને કલ્પના એ બંને એકબીજામાં એવી રીતે ભળી જાય કે તમે એને છૂટું ના પાડી શકો.
ઓ, એટલે સત્ય શું અને કલ્પના શું એ નક્કી કરવું મુશ્કેલ બને.
બિલકુલ. લેખક જાણે કહી રહ્યા છે કે આજના અમેરિકામાં જ્યાં ફેક ન્યૂઝ અને પોસ્ટ ટ્રુથ જેવા શબ્દો સામાન્ય છે, ત્યાં સાચું શું છે એ કહેવું જ અઘરું છે. એટલે મારી વાર્તા પણ સત્ય અને કલ્પનાની વચ્ચે જ ચાલશે.
વાહ, તો ચાલો આ વાર્તાના પાત્રોની દુનિયામાં જઈએ. મુખ્ય પાત્રો કોણ છે?
આ ગાથાના કેન્દ્રમાં ત્રણ મુખ્ય પાત્રો છે. એક નાનકડો પરિવાર જે અમેરિકાના મોટા સંઘર્ષનું પ્રતીક છે. પહેલા તો ખુદ આયાદ જે આપણને વાર્તા કહી રહ્યો છે.
એક લેખક, સંઘર્ષશીલ કલાકાર.
હા. પછી છે એના પિતા સિકંદર, અને આ પાત્ર મતલબ ખૂબ જ મહત્વનું છે. એક તેજસ્વી કાર્ડિયોલોજિસ્ટ, પાકિસ્તાનથી ખાલી હાથે આવીને અમેરિકામાં જબરદસ્ત સફળતા મેળવે છે.
એટલી સફળતા કે એક સમયે તો તે ડોનાલ્ડ ટ્રમ્પના પણ અંગત ડોક્ટર હતા, ખરું ને?
હા, બિલકુલ. અને ત્રીજી છે માતા ફાતિમા, એક કવયત્રી જે અમેરિકામાં વર્ષો રહ્યા પછી પણ પોતાને હંમેશા પારકી સમજે છે, પોતાના વતનને યાદ કરતી રહે છે.
તો સંઘર્ષ એ છે કે જે અમેરિકન ડ્રીમ જોઈને આ પરિવાર અહીં આવ્યો હતો એ સપનું સાચું હતું કે પછી એક મોટો ભ્રમ?
બસ એ જ. અને આ ભ્રમની વાત આવે એટલે પિતાનું પાત્ર સિકંદર તરત જ કેન્દ્રમાં આવી જાય.
એમની સફળ તો જાણે અમેરિકન સ્વપ્નના ઉદય અને પતનની આખી કહાણી છે.
સાચી વાત છે. સિકંદર અમેરિકાને પૂછતા હતા. એમના માટે અમેરિકા એટલે તર્ક, વિજ્ઞાન અને મહેનતથી મળતી સફળતાનો દેશ. અને એ ખૂબ સફળ થયા પણ.
પણ પછી કંઈક ખોટું થયું.
હા, એક ખોટા મેડિકલ કેસમાં ફસાયા અને કરોડો ડોલરના દેવામાં ડૂબી ગયા. અહીંથી એમની દુનિયા મતલબ આખી ઊંધી વળી ગઈ. જે માણસ અમેરિકાના આદર્શોમાં માનતો હતો એ હવે એ જ સિસ્ટમથી છેતરાયેલો અનુભવવા લાગ્યો.
અને આ હતાશા જ એમને એક અલગ દિશામાં લઈ ગઈ.
હા, જુગાર તરફ, અને છેવટે એક એવી રાજકીય વિચારધારા તરફ જે એમના પોતાના દીકરા માટે સમજવી અશક્ય હતી.
ટ્રમ્પનું સમર્થન, મને હજી પણ એ વાતનો આઘાત લાગે છે. એક બુદ્ધિશાળી સફળ ડોક્ટર જે પોતે એક પરપ્રાંતીય છે, તેવા નેતાને કેમ સમર્થન આપી શકે જે પરપ્રાંતિયો વિરુદ્ધ બોલતા હોય?
આ જ તો લેખકની ખૂબી છે. તે બતાવે છે કે આ સમર્થન રાજકીય ઓછું અને મનોવૈજ્ઞાનિક વધારે હતું. પિતા માટે ટ્રમ્પ એ સિસ્ટમ સામેનો ગુસ્સો હતો, તૂટી ગયેલા અમેરિકન ડ્રીમ સામેનો બળવો.
જાણે એક હારી ગયેલા માણસનો છેલ્લો જુગાર.
બરાબર. કે કદાચ આ માણસ આવીને બધું તોડી ફોડીને સરખું કરી દેશે. એ તર્કથી નહીં પણ ગુસ્સા અને હતાશાથી લેવાયેલો નિર્ણય હતો.
આ તો પાત્રોની વાત થઈ, પણ વાર્તા આગળ કેવી રીતે વધે છે? આ સપનાના ભંગાણની સફર પર લેખક આપણને કેવી રીતે લઈ જાય છે?
વાર્તાની શરૂઆત જ એક કબૂલાતથી થાય છે કે આમાં સત્ય અને કલ્પના ભેળવેલા છે. પહેલાં તો આપણે 1990ના દાયકાનું અમેરિકા જોઈએ છીએ. સમૃદ્ધ, આશાવાદી. પિતાની સફળતા ચરમસીમાએ છે.
અને પછી પેલો મેડિકલ કેસ.
હા, અને ત્યાંથી બધું બદલાય છે. અને અહીં લેખક દેવાને, મતલબ કે ડેટને, વાર્તાના કેન્દ્રમાં મૂકે છે. દેવું માત્ર આર્થિક બોજ નથી પણ એક પ્રકારની આધુનિક ગુલામી છે જે માણસની આઝાદી છીનવી લે છે.
અને પછી આવે છે 9/11. એ ઘટનાએ તો જાણે અમેરિકામાં મુસ્લિમ હોવાનો અર્થ જ બદલી નાખ્યો.
એકદમ. 9/11 પછી આયાદને પહેલીવાર અહેસાસ થાય છે કે એની ઓળખ હવે માત્ર એની નથી રહી, એ રાજકીય બની ગઈ છે. એને શંકાની નજરે જોવામાં આવે છે,
પોતાનો જ દેશ પારકો લાગવા માંડે.
હા, અને આ જ સમયે તે રિયાઝ રન નામના એક પાત્રને મળે છે, જે એક અબજોપતિ હેજ ફંડ મેનેજર છે.
હેજ ફંડ મેનેજર એટલે કે જે લોકો અમીરોના પૈસાનું મોટા પાયે જોખમી રોકાણ કરીને
જંગી નફો કમાવવાનો પ્રયત્ન કરે છે. બરાબર. આ રિયાઝ રન તેને અમેરિકાની અર્થવ્યવસ્થાનું એક કડવું સત્ય શીખવે છે.
શું કહે છે?
એ કહે છે કે અમેરિકાનો સાચો ધર્મ લોકશાહી કે આઝાદી નથી, પણ પૈસો છે. અને આ ધર્મનો ભગવાન છે મૂડી, અને એનું સૌથી શક્તિશાળી હથિયાર છે દેવું. દેવું લોકોને નિયંત્રણમાં રાખે છે.
બાપરે, આ યાદ માટે તો આ ચોંકાવનારું હશે, કારણ કે એના પિતા દેવાના કારણે જ બરબાદ થયા હતા.
બરબાદ થયા હતા. એને સમજાય છે કે એના પિતાની બરબાદી કોઈ અકસ્માત નહોતી, પણ સિસ્ટમનો જ એક ભાગ હતી.
એટલે એક તરફ સાંસ્કૃતિક ઓળખનું સંકટ અને બીજી તરફ આર્થિક શોષણની સમજ. પણ શું આ સમસ્યાઓ માત્ર પરપ્રાંતીય સમુદાય પૂરતી જ હતી?
ના, બિલકુલ નહીં. અને આ જ વાત લેખક મેરી મોરોનીના પાત્ર દ્વારા બહુ સરસ રીતે સમજાવે છે. મેરી આયાદની કોલેજ સમયની પ્રેમિકા,
જે અમેરિકાના રસ્ટ બેલ્ટ વિસ્તારમાંથી આવે છે.
હા, એ વિસ્તાર જ્યાં ફેક્ટરીઓ બંધ થવાથી લાખો લોકો બેરોજગાર થઈ ગયા હતા. મેરીના પરિવારની આર્થિક તંગી, ઓપિયોઇડની લતની સમસ્યા, આ બધું જોઈને આયાદને સમજાય છે કે અમેરિકાની બીમારી કોઈ એક સમુદાય પૂરતી નથી, એ સર્વવ્યાપી છે. દેશ અંદરથી ખોખલો થઈ રહ્યો હતો.
અને આ બધાની વચ્ચે અંગત જીવનમાં પણ એક મોટી ખોટ, માતાનું મૃત્યુ.
હા, માતા ફાતિમા આ વાર્તાનું નૈતિક કેન્દ્ર હતી. તે અમેરિકાના ભૌતિકવાદથી હંમેશા અલિપ્ત રહી. તેનું મૃત્યુ માત્ર એક માતાનું મૃત્યુ નથી, પણ એક આદર્શનું મૃત્યુ છે, એક પ્રામાણિક ભૂતકાળ સાથેના જોડાણનું મૃત્યુ છે.
જાણે કે જે છેલ્લો સહારો હતો તે પણ છીનવાઈ ગયો.
બસ એ જ. હવે આયાદ અને તેના પિતા એકલા હતા, એકબીજાની સામે, એક વિભાજિત દેશમાં.
અને આ જ પૃષ્ઠભૂમિમાં 2016ની ચૂંટણી આવે છે, જે વાર્તાને ચરમસીમાએ લઈ જાય છે. પિતા અને પુત્ર વચ્ચેનો સંઘર્ષ જાણે આખા દેશના સંઘર્ષનું નાનકડું સ્વરૂપ બની જાય છે.
હા, એ દ્રશ્યો ખૂબ જ પીડાદાયક છે. પિતા અને પુત્ર વચ્ચે રાજકારણને લઈને ઉગ્ર દલીલો થાય છે. બંને એકબીજાને પ્રેમ કરે છે, પણ એકબીજાના વિચારોને સમજી જ નથી શકતા.
આ ઝઘડાઓમાં આયાદને સમજાય છે કે તે માત્ર પોતાના પિતા સાથે નહીં, પણ
પોતાના દેશના એક મોટા હિસ્સા સાથે લડી રહ્યો છે. અંતે હતાશ થઈને એને લાગે છે કે જે અમેરિકામાં એના પિતા માનતા હતા, અને કદાચ એ પોતે પણ, એ અમેરિકા કદાચ ક્યારે હતું જ નહીં. એ માત્ર એક સુંદર વાર્તા હતી.
તે હોમલેન્ડ એલિજીઝ લખવાની ક્રિયા પોતે જ વાર્તાનો અંતિમ પડાવ બને છે.
આ પુસ્તકમાં ઘણા ઊંડા વિષયો છે, રાજકારણ, અર્થતંત્ર, પણ સાથે સાથે પારિવારિક સંબંધો અને વ્યક્તિગત ઓળખ. તમને કયો વિષય સૌથી વધુ સ્પર્શી ગયો?
મારા માટે તો ઓળખ અને સમાયોજનનો સંઘર્ષ. લેખક એક જગ્યાએ બહુ ધારદાર વાક્ય લખે છે, અમે અમેરિકન હતા પણ ક્યારેય પૂરતા અમેરિકન નહોતા. આ એક વાક્યમાં આખા સમુદાયની વ્યથા સમાઈ જાય છે.
કે તમે ગમે તેટલા સફળ થાઓ, ગમે તેટલું યોગદાન આપો, પણ ક્યાંક ને ક્યાંક તમે બીજા જ રહો છો.
બરાબર. અને પિતા પુત્રનો સંબંધ પણ એટલો જ જટિલ છે.
હા, એક એવા પિતાને પ્રેમ કરવો કેટલો મુશ્કેલ છે જેમના રાજકીય વિચારો તમને અસ્વીકાર્ય હોય. આ પ્રશ્ન તો આજે દુનિયાભરના ઘણા પરિવારોનો પ્રશ્ન બની ગયો છે.
સાચી વાત. અને લેખકે જે પ્રતીકો વાપર્યા છે ને, એ પણ અદ્ભુત છે. જેમ કે પિતાને હૃદયની બીમારી છે,
જે જાણે અમેરિકાના બીમાર હૃદયનું પ્રતીક છે.
હા, એના નૈતિક પતનનું પ્રતીક. અને પેલી જુગાર રમવાની આદત, એ અમેરિકન મૂડીવાદના સટ્ટાકીય સ્વભાવનું પ્રતીક છે, જ્યાં બધું જ એક મોટો જુગાર છે.
આ બધું સાંભળીને લાગે છે કે આ પુસ્તક વાંચવું એ કોઈ સરળ અનુભવ તો નથી જ. એ વાચકને અસ્વસ્થ કરી શકે છે.
ચોક્કસ. આ પુસ્તક તમને હચમચાવી નાખે છે. તે ગુસ્સો, દુઃખ, હતાશા અને સહાનુભૂતિ, બધી જ લાગણીઓ એક સાથે જગાડે છે. તે કોઈ સહેલા જવાબ નથી આપતું.
પણ આપણા મનમાં ઘણા અઘરા અને અસ્વસ્થ કરનારા સવાલો છોડી જાય છે. જેમ કે વતન કોને કહેવાય?
શું તે એક જમીનનો ટુકડો છે કે પછી અમુક આદર્શોનો સમૂહ, અને જ્યારે એ આદર્શો જ તૂટવા લાગે ત્યારે શું થાય?
આ પુસ્તકની સૌથી મોટી તાકાત કદાચ એ જ છે કે તે એક પરિવારની આર્થિક તકલીફને આખા દેશની રાજકીય અને નૈતિક હાલત સાથે બહુ જ કુશળતાથી જોડી દે છે. ઘરની વાત અને દેશની વાત એક જ બની જાય છે.
ખરેખર આ પોતાના જ આદર્શો સાથે યુદ્ધ કરી રહેલા રાષ્ટ્રનું એક તીક્ષ્ણ અને હૃદયદ્રાવક શોકગીત છે. એક એવા વતન માટેનું શોકગીત જે કદાચ ક્યારેય હતું જ નહીં, સિવાય કે એક સપનામાં.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે. સંગીત.